સંત ભગવંત સાહેબજીની છે મહાત્મ્ય સભર વાણી સદા. સંત ભગવંત સાહેબજીએ તારીખ 5 એપ્રિલ 2024 રોજ અક્ષરમહોલ તપોભૂમિ બ્રહ્મજ્યોતિ મોગરી ખાતે વચનામૃત ગઢડા પ્રથમ 67 સત્પુરુષના ગુણ આવ્યાનું જેનું સુંદર નિરૂપણ કર્યું, જે અત્યારે સમાવ્યું છે.
શ્રીમદ સદગુણશાલિનમ ચિદચિદી વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાદિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરૈર્વેદાદિકીર્ત્યમ વિભુમ તમ મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. સંત ભગવંત સાહેબજી મહારાજની જય જય જય.
સ્વામિનારાયણ ભગવાને વચનામૃતનો એક અદ્ભુત ને અજોડ ગ્રંથ આપ્યો આપણને. પરમહંસોને ખરેખર ધન્યવાદ ઘટે. આમ તો 2000 વચનામૃત હતા. મારા ગુજરાતની ધરતી પર 19 વર્ષે આવ્યા. દીક્ષિત થઈ સહજાનંદભાઈને 21 વર્ષની ઉંમરે ગાદી પર બિરાજમાન થયા. રામાન સ્વામી દેહ છોડ્યા પછી એમને વિચરણ ચાલુ કર્યું. એટલું બધું મહારાજે વાતો કરી છે, ધન છે પરમહંસોને. ત્યારે આવા રેકોર્ડિંગ નહોતા, વિડીયોગ્રાફી નહોતી, હજુ પેન આવી નહોતી, કિત્તો ને કલમ સહીનો ખડ્યો અને કિત્તો આમ બોરી બોરી લખવાનું. જોયું લો, જોયું બોરી બોરી લખવાનું. એવા યુગમાં મહારાજ જે બોલ્યા એ બધું લખી લીધું. કેટલો બધો મહિમા શબ્દ સ મહારાજની વાતો પરમહંસોએ લખી. અને સ્વામિનારાયણ ભગવાનને એટલા બધા દિવ્ય માને કે મહારાજની હરેક ક્રિયાનું વિશ્લેષણ કર્યા. આપણને દર્શન કરતા, મોટા પુરુષ તરફ જોતા, મોટા પુરુષને સેવન કરતા, કશું આવડતું તો કૃપામાં આપણને લીધા છે એટલે ફાઈ ગયા. સ્વામિનારાયણ ભગવાન 5 દંડવત કરતા હોય ને 6ઠો દંડવત કરે તોય પરમહંસો પૂછે કે આજે તમે 6 દંડવત કેમ કર્યા? આપણે તો રોમ તારીમાં આ ભૂલથી થઈ ગયો છે એમને. મહારાજની હરેક ક્રિયા ચૈતન્યને માયા પાર કરવાની હોય એવું અદ્ભુત મહાત્મ્ય સમજીને પરમહંસ મહારાજ સાથે જીવ્યા, પર્યા, ઉઠ્યા, બેઠ્યા એ પરમહંસ. અને પાછા બધા સ્વામિનારાયણ ભગવાન પાસે વાંચ્યા અને સ્વામિનારાયણ ભગવાને ટીક કર્યા એટલા 262 વતનાવતનો ગ્રંથ બહાર પાડ્યો. બીજા તો એટલો બધો પ્રભાવના વતનાવત હતા કે લોકો એ થઈ જાય. એટલા માટે મહારાજે લોકોને પચ પડે એવી વાતો જે હતી વચનામૃતમાં, એવો વચનામૃત સિલેક્ટ કરીને ગ્રંથ બનાવ્યો એને 262 વતનામૃત છે. પણ એટલી સરળ ભાષામાં ગામડાનો અભણ માણસ કે મોટો ભણેલો માણસ, ખેડૂત હોય કે શહેરમાં રહેનારો, બધાને ક્લિક થાય, સમજાય એવી અદ્ભુત સરળ ભાષામાં મહારાજે વાતો કરી. વતનાવતનું પહેલું વતનાવત આપ્યું, અજળા પ્રથમ પહેલું. કઠણમાં કઠણ સાધન કયું? સાધનામાં કોઈ પૂજ્યો, કોઈ મહાત્મા આવે ને એને પૂજ્યો. તમને ઊંઘ આવી જાય તો હતી ભાષણ કરશે. મહારાજે એક જ લીટીમાં જવાબ આપ્યો, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી એ જેવું કોઈ કઠણ સાધન નથી. અને જેની મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે એ જેવી એને કોઈ પ્રાપ્તિ નથી. લો, બે લીટીમાં. પછી પૂછ્યું, માયાનું રૂપ શું? આ પ્રશ્ન કરજો. સ્ત્રીને માયા કહેશે, ધનને માયા કહેશે, કુટુંબને માયા કહેશે, દેહને માયા કહેશે, એ તમે વિશ્લેષણ કર્યા કરશે અને એ પોતે ગૂંચવી જશે, હોબર્નરને ગૂંચવી નાખશે. માયા શું હારી? સ્વામિનારાયણ ભગવાન એક જ લીટીમાં જવાબ આપ્યો, ભગવાનના ભક્તને ભગવાનના થઈને જીવન જીવવામાં, સત્પુરુષની આજ્ઞા પાડવામાં, કથા વાર્તા ધૂન ભજન પ્રાર્થનામાં આડું આવે એ માયા. લો, હવે દરેકની માયા જુદી હોય. કેટલી સરળ ને સહજ ભાષામાં સમજી શકીએ એવી વાતો કરી મહારાજે, પણ એટલી સરળ છે એટલે માણસોને એની પણ નથી. આઇન્સ્ટાઈન થઈ ગયો સાયન્ટિસ્ટ, પ્રિન્સ્ટન યુનિવર્સિટી ન્યૂજર્સીમાં પ્રોફેસર હતા. આઇન્સ્ટાઈન હતા જર્મન, પણ સેકન્ડ વર્લ્ડ વોરમાં પછી જતા રહ્યા અમેરિકા. એક જ વ્યક્તિ એવી છે જેને અમે આખા અમેરિકાએ સ્વાગત કર્યું. કોને? આખા અમેરિકાએ. એ આઇન્સ્ટાઈન. એને નોબેલ પ્રાઇઝ મળ્યું એ થિયરી. મેં એક બ્રહ્મસૂત્ર આપ્યું ને, ઈ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર. આપણને એમ કે આમાં શું એને આપ્યું? આમાં એને નોબેલ પ્રાઇઝ મળ્યું સાયન્સનું, પડી સમજ. ઈ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર. હજુ સાયન્ટિસ્ટો ફોફો મરે સમજવા માટે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને એવી સરળ ભાષામાં, કોઈ કોમ્પ્લિકેશન ન, એ જવાબ આપે એમાં પછી બધા જવાબ આવી ગયા, પ્રશ્ન જ ન ઉઠે. એક 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 વતનામૃત. આંતરિક આધ્યાત્મિક ઉત્થાન માટેની વાતો મહારાજ આપી, એવા વતનામૃત છે. પ્રથમનું 67, સત્પુરુષના ગુણ આવ્યા. આપણને એમ થાય કે મોટા પુરુષના ગુણ આપણામાં આવે તો કેટલું સારું. સત્પુરુષના ગુણ દરેકને લેવા જ અત્યારે. યોગી મહારાજ શાસ્ત્રમાં કેવા અદ્ભુત પુરુષો, પણ એમને કેવા અદ્ભુત સંતોની ભેટ આપી આપણને. મહાન સ્વામી પ્રસાદ સ્વામી, પ્રેમ સ્વામી, ગુરુજી, અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈ, સનંદભાઈ, આ સંતો, એવા ગુણ આપણામાં કેમ આવે? એ વચનામૃત જન્મ છે.
વચનામૃત ગઢડા પ્રથમ 67, સત્પુરુષના ગુણ આવ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876ના ચૈત્ર સુધી 7મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં મુનિને ઉતારે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી.
સત્પુરુષ છે અને આ લોકના સુખમાં પ્રીતિ છે જ નહીં, લખી રાખો. આપણી સાથે બોલે, પ્રેમ કરે, આ કરે, આપણે ભગવાનના છીએ એટલા માટે, ભગવાનને રાજે કરવા માટે સમર્પિત થયા છે એટલે માટે આપણે ભગવાનને થઈને જીવીએ. સંસાર છૂટી જાય એટલે આપણામાં રસ બસ થાય, હું એમને કોઈમાં આસક્તિ નથી.
અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે, અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે છે.
વાસના બાપા કે વાસના મોટા ભાગે એમ કે વાસના ના હોવી જોઈએ, વાસના તો મૂકવા છે. યોગી મહારાજ કે ના, વાસના રાખવાની, ભગવાનને રાજી કરવાની, ભગવાનને થઈને જીવવાની, ભગવાનની મૂર્તિ ધારેની. આ વાસના થઈ જાય તો જગતની વાસના છૂટી જાય.
જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે છે. આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું છે. અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે, પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં. એવા જે સત્પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુને વિશે કેમ સમજે તો આવે ને કેમ સમજે તો ન આવે એ પ્રશ્ન છે.
મોટો પુરુષ તો છે ભગવાનની મૂર્તિની વિશે જ વાસના હોય, અને જે તેનો સંગ કરે, આપણે એમનો સંગ કરીએ મોટા પુરુષનો સંગ એટલે એની એને વિશે આત્મબુદ્ધિની પ્રીતિ હોય, એની આજ્ઞા પાડવાનું તાન હોય, એ સંગ કર્યો કહેવાય. સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે એટલે પછી શું હિત કરે કે આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય. આપણા માટે કેવા સંકલ્પ કરે કે આ ડૉક્ટર થઈ જાય, એન્જિનિયર થઈ જાય, સારો છોકરો મળી જાય, ઘર મળી જાય, મર્સિડીઝ ગાડી મળી જાય. એ તો મળે જ, એ તો ગુણાતાન સ્વામીએ કહ્યું કોઈ ગામડામાં ભેંસો વેચાય ને, ભેંસો તો તમે નહીં જોયું, વાંચડમાં એના બગઈ હોય, બગઈ પેલા જીવડા આવે, 4-5-10 જીવડા હોય બગઈમાં, બગઈ હોય વાંચડમાં, વાંચડની આજુબાજુ. તો તમે ભેંસ લો 15-20 હજાર રૂપિયાની, પછી ખેડૂતને પૂછો કે આ ભેંસ સાથે આ 8-10 બગઈઓ છે એની કિંમત શું, તો ખેડૂત કહે કે ભાઈ એની કિંમત નહીં, એ તો ભેંસ જ્યાં જાય ને તો એ બગાવ જોડે જ આવવાની કહે છે, એને કિંમત જુદી નહીં, એની ભેગી જ આવે. એમ જગતનો સુખો આ જેને માટે લોકો માગે છે, ફોંફા મારે છે, એ તો બગઈ જેવું છે. તમે ભગવાનને રાખો એટલે ઢહેડાતું આવે, એને માટે માગવું પડે નહીં, પણ દુઃખી કરાવે એવું જગત અંદર. સરસ માહોલ હોય, આવું એરકન્ડિશન હોય, હોલ હોય, સરસ બેઠા હોય તો અંદર પરસેવો થઈ જાય. અંદરનું જે જગત છે એ દુઃખી કરાવે છે, કારણ કે કોકને કોક જગ્યાએ વાસના હોય છે. એટલે સત્પુરુષ છે પછી આપણા આપણને એને વિશે આપણા વિષયને હેત છે એટલે આપણા માટે સંકલ્પ કરે કે આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય અને ભગવાન વિશે પ્રીતિ થાય તો ઘણું સારું છે. અને જેટલું કંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કાઢે સુખ આપે એનું જ કરે, પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં. એવા જે સત્પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુની વિશે કેમ સમજે તો આવે ને કેમ સમજે તો ના આવે એ પ્રશ્ન છે. કે આવા સત્પુરુષના ગુણ કેવી સમજદારી રાખે તો આવે અને કેવી સમજદારી રાખીએ તો ના આવે એ પ્રશ્ન છે. પછી મુક્તાન સ્વામી બોલ્યા, જેને આ લોકના સુખમાં ઈચ્છા નથી એવા સત્પુરુષ છે તેને વિશે દેવની બુદ્ધિ રાખે, દિવ્ય ભાવ. દેવની બુદ્ધિ એટલે અત્યારે મૂર્તિઓની વિશે દેવની, પ્રભુની બુદ્ધિ છે. તમે જો કોઈ પણ નાનું મોટું મંદિર હોય, મૂર્તિઓ હોય, તો માણસ પગે જ લાગે. તમે જુઓ નહીં કે કોની મૂર્તિ છે, કોણ છે, શાનું મંદિર છે, તરત માથું નમી જાય. એ દેવબુદ્ધિ છે. મૂર્તિની વિશે દેવબુદ્ધિ છે, પૂજનીય. મૂર્તિ જોઈ સીધું માથું નમી જાય. અને મૂર્તિનું કહો, તમે જો તો ઘણા તો આમ એવી બિહામની મૂર્તિઓ હોય, ક્યારે બીક લાગે આપણને. તમે જુઓ તો વાઘ પર બેઠેલા હોય, આની પર બેઠેલા હોય, પૂજનીય છે. પણ તમે એમ નોર્મલ તમે કોઈને વાઘ પર બેઠેલો જોયો તો બીક લાગે હારી આપણને, કે વાઘ જેમ બેઠા છે. પણ આપણને મૂર્તિ વાઘ પર બેઠેલા મંદિરમાં જોઈ માતાજીની, તો તરત એવું કશું વિચાર્યા વગર તરત માથું નમી જાય. એ દેવબુદ્ધિ કહેવાય. એમ સત્પુરુષને વિશે દેવબુદ્ધિ, કે સત્પુરુષ છે ને બસ સાંગો પાંગ નિર્દોષને દિવ્ય છે, એ ભાવ એને વિશે હોય, એવો નિર્દોષ ભાવ હોય. અને જે વચન કહે તે સત્ય માને અને તે પ્રમાણે વર્તે, અને એ પ્રમાણે વર્તે જે આજ્ઞા આપે, એ આજ્ઞામાં પોતાની આવડત હોંશારી બુદ્ધિનો ઉપયોગ કરીને આજ્ઞા પાડે અને તે પ્રમાણે વર્તે તો એ સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે, અને જે એવો ન હોય એમાં ના આવે. દોષ બુદ્ધિ બેઠે વચન તલબ જલબ પાડે, ઠીક છે, આપણને ફાવતું પાડે, ના ફાવતું ના પાડે, એવું અલબ જલબ કરે, અમે એ ગુણ આવે નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ઉત્તર તો ખરો, પણ આમ સમજે તો મોટા પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે. આની ઉપર મહારાજ પછી વધારે પ્રકાશ પાત્ર છે, કે આમ સમજે તો મોટા પુરુષના ગુણમાં તે સમજણ કહી, તે સમજ્યાની રીત કહીએ છીએ તે સાંભળો. જે પુરુષને પરમેશ્વર વિનાની બીજે ક્યાંય પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે. જે પુરુષને પરમેશ્વર વિનાની બીજે ક્યાંય પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે, જે આ પુરુષ તો અતિશય મોટા છે. કેવા છે? અતિશય મોટા છે. તો પણ આ પુરુષ તો અતિશય મોટા છે અને એને આગળ લાખો માણસ હાથ જોડીને ઊભા હોય છે, તો પણ લેસ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી. અને હું તો અતિશય પામર છું. મોટા પુરુષ આગળ પોતાની જાતને તુચ્છ માને, કે આ સત્પુરુષ કેટલા મોટા છે, આટલા બધા માણસ છે તો એનો ભાર નથી. ભગવાન સિવાય એમને કોઈની લેસ માત્ર ઈચ્છા નથી અને સંસારના સુખને ઈચ્છતા નથી. અને હામે હું અતિશય પામર છું, જે કેવળ સંસારના સુખમાં આસક્ત થઈને રહ્યો છું અને પરમેશ્વરની વાતમાં લેસ માત્ર સમજતો જ નથી. માટે મને ધિક્કાર છે. અને પરમેશ્વરની વાતમાં તો લેસ માત્ર સમજતો જ નથી. ભગવાનની જે વાતો છે એમાં મને સમજણ પડતી નથી, માટે મને ધિક્કાર છે. એવી રીતે અનુતાપ કરે, એટલે પશ્ચાતાપ કરે, અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાનો અવગુણ ગ્રહણ કરીને અનુતાપ પશ્ચાતાપ રૂપી પ્રાર્થના કરે, પછી એમ ને એમ ફરિતાપ પશ્ચાતાપ કરતે કરતે એના હૃદયની વિશે વૈરાગ ઉપજે, અને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે. એમાં સત્પુરુષના એવા ગુણ આવે છે. હવે જેના હૃદયમાં સત્પુરુષના ગુણ ન જ આવે, હવે મુક્તાન સામે જવાબ આપે એમ મહારાજે પુરવણી કરી પાછળથી. મુક્તાન સ્વામી કહે, જેને આ લોકની ઈચ્છા નથી એવા સત્પુરુષને વિશે દેવની બુદ્ધિ, નિર્દોષ બુદ્ધિ રાખે, જે આજ્ઞા એને સાચી માનીને પાડે અને એ પ્રમાણે વર્તે તો સત્પુરુષના ગુણ મુમુક્ષમાં આવે. એની આગળ મહારાજે કહ્યું કે એવો એ મુમુક્ષુ પાછો કેવો હોય, કે મોટા પુરુષને દિવ્યમાંને આટલા મોટા પુરુષ મળ્યા, આવો દિવ્ય વાતાવરણ મળ્યું, આવો અદ્ભુત સત્સંગ મળ્યો, અને હજુ મને સંસારની આસક્તિ છે, સંસારને મને એમ કરીને પોતાની જાતને ધિકાર છે, પ્રભુ મને આમાંથી છોડાવો, આવા પુરુષની સાથે સાનિધ્યમાં રહેવાનું મળ્યું, આવી ભક્તિ કરવાનું મળ્યું, તો મને આવું થાય છે તો મારી જાતને ખરેખર પશ્ચાતાપ થાય છે, અને પશ્ચાતાપ એટલો કરીને નહીં, પશ્ચાતાપ રૂપી પરિતાપ કરીને પ્રાર્થના કરે, ધૂન ભજન કરતો રહે, એવું કરે તો મોટા પુરુષના ગુણ એમાં આપોઆપ આવે. પછી એવા ગુણ ના આવે એનું પછી મહારાજે કહ્યું, હવે જેના હૃદયમાં સત્પુરુષના ગુણ ન જ આવે તેનું લક્ષણ કહીએ તે સાંભળો. જે પુરુષ એમ સમજે જે આ મોટા કહેવાય છે, પણ વિવેક તો કોઈ પ્રકારનો નથી, ને ખાતા પીતા પણ આવડતું નથી, ને ઓઢતા પહેરતા પણ આવડતું નથી, અને પરમેશ્વરે સુખ ઘણું આપ્યું છે તેને ભોગવતા પણ આવડતું નથી, અને કોઈને આપે છે તે પણ વિવેક વિનાનું આપે છે. એવી રીતે સત્પુરુષમાં અનંત પ્રકારના અવગુણ પરઠે એવો જે કુમતી પુરુષ હોય તેને વિશે કોઈ કાળે સત્પુરુષના ગુણ આવે જ નહીં. મોટા પુરુષના વિશે એની ક્રિયાની ટીકા ટિપ્પણી કરે, એના કાર્યનું ટીકા ટિપ્પણી કરે, ભાવફેર કરે, એવા એ વિશે મોટા પુરુષના ગુણો ભલે જોડે રહેતો હોય, ફરતો હોય, ખાતો હોય, પીતો હોય, એની પ્રસાદી જમતો હોય, તો ગુણ આવે નહીં. અને અહીંથી અમેરિકા ઇંગ્લેન્ડ રહેતો હોય પણ કહ્યું એમ, એમના વિશે આત્મબુદ્ધિની પ્રીતિ હોય, એમના વિશે નિર્દોષ ભાવ સમ્યક હોય, ગમે તે રીતે કરે, પણ મોટા મારા માટે તો પ્રભુનું સ્વરૂપ છે. તમે જો શાસ્ત્રીજી મહારાજ બે સંસ્થા સ્થાપી, એવા અદ્ભુત પુરુષ હતા. મહંસોના બાપુજી મણિકાકાએ કરેલી વાત કે શાસ્ત્રીજી મહારાજે 5 મંદિર શરૂ કર્યા. પહેલું બોચાસન કર્યું, પછી સારંગપુર લીધું, પછી ગોંડલ ઉપાડ્યું, પછી અટલાદરા, અને છેલ્લે ગઢડા. અને મુઠ્ઠીભર ભક્તો, બિલ આપવા, પૈસા આપવા, એટલો બધો તકાદો થાય બધાનો ચારે બાજુ, અને વિરોધ એટલો બધો હતો, પોલિટિશિયનનો વિરોધ, સમાજનો વિરોધ, મૂળ સંસ્થાઓનો વિરોધ, એના વિરોધમાં આવું બધું, અને કેટલા બધા ક્યાંય કોર્ટ કેસ ઠોકાતા, એટલે કોર્ટના દોડાદોડી. શાસ્ત્રીમાં 80 વર્ષની ઉંમર થઈ, આણંદ મંદિરે મણિકાકા અમે 5-10 ભક્તો બેઠા હતા, અને શાસ્ત્રીમાં જ રાત્રે શાસ્ત્રીમાં જ સૂઈ જાય, પછી રાત્રે 2 વાગે ઉઠે, પછી બરાબર ખીલે, એટલે કે અમે શાસ્ત્રીમાં આવે તો મંદિરમાં જ હોઈ જઈએ, પછી રાત્રે 12 વાગ્યા પછી શાસ્ત્રીમાં જ બેઠા, પોક મૂકી, શું કરી, પોક મૂકી રડ્યા, એકદમ જોશથી પોક મૂકી એમને. હા, બધા બધા હુતાતા જ બેઠા થઈ ગયા, શું થયું સ્વામીને, એટલે બેઠી ગયા, સ્વામી શું થયું, હાય હાય, મને ઘરે ઘર પણ શું હુજ્યું કે મેં 5-5 મંદિરોનું કામ હેકાતા ઉપાડ્યું, પૈસા નથી, તકાદા થાય છે, વિરોધ છે, હાય હાય, હું કેમ આ બધું પહોંચી વળીશ, એમ કહીને પોકેન પોકે રડતા જાય, ને આવું બોલતા જાય, રડતા જાય, ને આવું બોલતા જાય. એટલે મારા તમારા જોયા તો સાંત્વન આપે, સ્વામી સ્વામી અમે છીએ, તમને મદદ કરીએ છીએ ને, એવું કહીએ. પણ મણિકાકા કે અમે કહ્યું કે જો આ જોડીને અમે બધા કહ્યું કે હે સ્વામી, તમે પોક મૂકો, રડો, હસો, આવું બોલો, તો તમે અમારા પ્રભુનું સ્વરૂપ છો, તમારું વિશે લેશ માત્ર અમને માઇક બા આવ્યો નથી ને આવશે પણ નહીં. એટલે શાસ્ત્રીમાં ખરખડા ટચી પડ્યા, ખરખડા ટચી પડ્યા, સાબાસ, આ ભક્તોનું ધન છે ને, ધન છે ને. નહીં તથા એક સ્વામી વાત સાચી, તમે 5-5 મંદિરનો કામ ઉપાડ્યો નહોતો ઉપાડો જેવો ભલામણ હતા, અમને પૈસાનો જોવા જેવો હતો, યાર જરાક તો અમને પૂછવું હતું, અમારા જેવા માણસને તો પૂછ્યું હતું, તમે તમને સલાહ આપો, પણ તમે પૂછતા નથી, તમારે જ્યાં દોડો દોડ કરતા હો, કરો ચિંતા, એવું ડાયા અખ્તર ડાયા પાછા સલાહ આપે સ્વામીને. જ્યારે આ ભક્તો કહ્યું કે સ્વામી તમે રડો હસો ગમે તે કરો, પણ તમે અમારા પ્રભુનું સ્વરૂપ છે, તમારા વિશે અમને સેજ પણ ભાવફેર થવાનું નથી. તમારે આ દર્શન અમે કરીએ છીએ, રડતા નારાયણના દર્શન કરીએ છીએ કહે છે. અમે સાચીમાં ખડખડાટથી પડ્યા, બધાને બથમો લઈને ભેટ્યા, આશીર્વાદ આપ્યા. તેવા ગુના એમને એમને ઘરે પછી મહંત સ્વામી જેવા સાધુ પ્રગટ થાય કે ના થાય, આવા ભક્તો છે તમે જુઓ તો. એવી કસોટીમાંથી બાપા પણ તમે જુઓ તો. આફ્રિકા બાપા નૈરોબી હતા, એક સાધુ હતા. આફ્રિકા જઈને જે પોત પ્રકાશ્યું કે એમને સંસ્થામાંથી કાઢી મૂકવા પડ્યા. અલગ સે ચોખ્ખો જમાવ્યો એમને ત્યાં જઈને થોડા ભક્તોને ભેગા કરીને. આફ્રિકામાં બધી બઘેડાટી ચાલતી હતી, આવી બધી બહુ આવે સમાચારો બધા. આખા સત્સંગ સમાજમાં ખડભડાટ મચાવી દીધો, બોચાસન સંસ્થા વિરુદ્ધ. પછી બાપા ગયા 59માં, ત્યારે વકીલ સ્વામી ફૂલ ફ્લેજમાં વિરોધ કરતા હતા. કેન્યા નૈરોબીમાં બાપાનો પ્રવાસ હતો અને કોર્ટ કેસ થયો. યોગીજી મહારાજ પર સમન્સ આવ્યું કોર્ટમાં હાજર થવાનું. એ બધા ભક્તોએ બાપાને કહ્યું, બાપા આવતા અઠવાડિયે આપણે કોર્ટમાં જવું પડશે. બાપા કહે, આમાં સાધુથી કોર્ટમાં ના આવાય કે એ ના આવે નહીં, કાયદો છે, સમન્સ આવે એટલે આપણે હાજરી આપવી પડે સાક્ષી તરીકે. હા, મારે કોર્ટમાં નહીં જવું, કોર્ટમાં ના જાય. એને કંઈ ઉપાય ખોધો તો કહ્યું કે બાપા આ કેન્યા દેશ છે, આ દેશ છોડી દઈને બીજા દેશમાં જતા રહીએ ને તો કોર્ટમાં ના જવું પડે. તો કે એમ કરો, યુગાન્ડા જતા રહીએ કે છે. તે નૈરોબીથી યુગાન્ડા નીચે 12-14 કલાકનું ટ્રાવેલિંગ. તે બાપા નીકળ્યા કારમાં સીધા યુગાન્ડા જતા રહ્યા. આ બીજાને એમ થાય, તમે ભગવાનનું સ્વરૂપ કહો છો તો કોર્ટ કેસ પાછો નાખે છે, પણ ભક્તોને ધન છે ને કે તમે ભાગો. જે કૃષ્ણ પરમાત્મા ભાગ્યા જરાસંઘની સામે યુદ્ધમાં લડતા લડતા, તો બધાએ શું કહ્યું, અસુર હોય કાં તમારો ભગવાન કહેવાય. સામાન્ય જરાસંઘ સામે તો આરવાણી બીકે ભાગી ગયા, ત્યારે ભક્તો શું કર્યું, રણ છોડ રાય કી જય. અમારા જે ભગવાન જેમને રણ છોડી દીધું એવા અમારા ભગવાનની જય હો. રણ છોડ રાય કી ડાકોરના જે રણ છોડ રાય એમાં જ થયા. યોગીજીમાં કેન્યાથી સીધા યુગાન્ડા ગયા ને ભક્તો પ્રેમથી અમને લઈ ગયા કે અમારા બાપાને જવું છે, લઈ ગયા. ભાવફેર ના કર્યો તો એ ભક્તો ફાઈ ગયા. એટલે ગમે એ પરિસ્થિતિ ગમે એ સંજોગોમાં બને આવું બને તો પણ સત્પુરુષને વિશે મનુષ્ય ભાવના આવે, માયિક ભાવના આવે, ભાવફેર ના થાય, ટીપા ટીપની ના થાય ક્રિયાની, એવું જે કરે તો એમાં સત્પુરુષના ગુણ મહારાજ કે અવશ્ય આવે. અને ટીકા ટિપ્પણી કરે, ભાવફેર કરે, માથાકૂટ કરે એમાં કોઈ કાળે ભગવાનના સત્પુરુષના ગુણ આવતા નથી. તો આપણે એવા ગુણ પ્રાપ્ત કરવા છે. તો એક 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 સાધુ એવા છે, એક એક ભક્તો એવા છે, દરેકના ગુણ ગાવા, ગુણ સાંભળવા. શું જોઈએ તો એમના ગુણોનો વિચાર કરીએ તો ઊંઘ પણ આવી જાય ને આપણને પણ થાય. એવી રીતે સત્પુરુષમાં અનંત પ્રકારના અવગુણ પલટે એવો જે કુમતી પુરુષ હોય તેના વિશે કોઈ કાળે સત્પુરુષના ગુણ આવે જ નહીં. ઇતિ વચનામૃતમ એમ ગઢડા પ્રથમનું 67મું વચના પૂરું થયું. બોલો શ્રી સજાન સાંઈ મહારાજ જય. આપણે ગમે તેવા છે એનો વિચાર ના કરો, પણ આપણને જે મહારાજ મળ્યા અક્ષપુરુષોની સુધ ઉપાસના સમજાઈ એવા સત્પુરુષના યોગમાં રાખ્યા એની સાથમાં બધી પ્રીતિ થઈ, એમને સાથે જોડાયેલા સંતો ભક્તો બધા બહુ જ મોટા છે, બહુ જ મોટા છે, બહુ જ મોટા. એમને તો દર્શન જ થાય, એમની તો સેવા જ થાય, એમને તો બેહા જોડીને પગે જ લગાય. આટલું જો રાખશો તો ગુણ આપોઆપ આવશે સત્પુરુષના, ગમે એવા આવશો તો પણ. આવું કોઈ જગ્યાએ કહ્યું સત્પુરુષના ગુણ, આ પાડો તે પાડો, ફળાનું પાડો, ટૂંકનું પાડો, સાત વખત ના હોય, પાંચ વખત ના હોય, પચીસ વખત આવતું. હા, કેટલું બધું લપ સુંદર શીખવાડે બધું. એમાં મહારાજે આ સહેલી સરળ વાત બતાડી કે આ બધાને દિવ્ય માનો, પૂજનીય માનો, એમની આગળ હું કાંઈ જ નથી એવું માનીને રાગ ભાવે સેવા કરો, ભક્તિ કરો, તો ગુણ અવશ્ય આવશે, આવશે ને આવશે. ઘણા ક્યાં આરબાવાળા શું ખાઈ પીને જલસા કરે, એમને ત્યાં આટલા બધા પૈસા શું કે ખૂટતા નહીં, પૈસા રોજના રોજ વધતા જાય છે. ગયા જન્મની એની તમને ખબર છે, ગયા જન્મે કેટલો પુણ્ય કર્યા છે તારે અમને આટલા પૈસા, અને આ જન્મે પાછા પુણ્ય કરે છે. લો મહંત સ્વામીને બોલાવીને મંદિર બધી આપ્યું તો આ પુણ્ય વધ્યું કે ના વધ્યું, ઉલટું વધશે. પૈસાદાર આવે, કોઈ મોટો માણસ આવે તો આપણે એટલું જ જોયું, ગયા જન્મનો કેવો પુણ્યશાળી માણસ હશે કે આટલી બધી બાપા એમને સમૃદ્ધિ આપી, ભગવાને આટલું બધું સ્ટેટસ આપ્યું. તો ગુણ જોઈએ તો આપણે ગુણ આવે, કશું થયા નહીં, ડબ્બા જેવો છે, આટલા બધા પૈસા છે ને આપ્યા ભગવાને, એવું બધા કહેવા ખાલી ડોબા જેવો છે. અને બહુ હોશિયાર હોય, મહેનત કરતા હોય બચારા, એની પાસે કશું ના હોય. પણ યાદ રાખો, ભગવાનની લીલા અકળ છે. એક દ્રષ્ટાંત આપું, કૃષ્ણ પરમાત્મા અને અર્જુન જતા હતા, રસ્તામાં એક નાનો આશ્રમ આવ્યો એટલે મહાત્માને ખબર પડી, એટલે પરમાત્માને કૃષ્ણ ભગવાનને અર્જુનને બોલાયા, આગતા સ્વાગતા કરી, બગીચાનો ફૂલ એમના ચનાળીનો મૂક્યા, પગે લાગ્યા, બધું કર્યું, ખુશ છે મહાત્મા. ભગવાને ખબર બનતર કેમ છે, તા કે આપણી કૃપાથી સારું છે, પણ આ ગાય મને આપી છે એને લઈને મારું ગુજરાન ચાલે જ છું કે, આ ગાય આપી છે એને લઈને મારું ગુજરાન ચાલે છે, બે પાંચ લીટર દૂધ આપે છે, એક આપ વેચું છું એના પૈસા આવે છે અને હું પીવું છું, એમાં મારો આશ્રમનો વહીવટ ગુજરાન ચાલે છે. એવું બધી ગાયની બહુ વાતો કરી, અને ગાય ઉપર આખો આશ્રમનું એ થાય. પરમાત્મા બહાર નીકળે અર્જુનને બંને જણ, થોડા દૂર જઈ કૃષ્ણ કે અર્જુન ઊભો રહે કે આપણે સંકલ્પ કરીએ આ મહાત્મા માટે. અર્જુને કે હાસ, અને મોટો આશ્રમ થાય એવા ભગવાન સંકલ્પ કરશે. એટલે અર્જુન ક્યુરિયોસિટીથી જોઈ રહ્યો કે શું કરવું, એક સંકલ્પ કરીએ, આમ આ આશ્રમ આ મહાત્મા છે ને એની ગાય મરી જાય, શું કે આ ગાય મરી જાય, ખર ધૂન કહે છે, એટલે ધૂન કહીને આગળ ગયા. બીજા એક બંગલો હતો, એ બંગલાવાળા કૃષ્ણ પરમાન જો એટલે બોલાયા, આગતા સાગતા કરી, એ ફૂડ ફળાદે ફ્રાઉટ બસ બધું એટલું બધું આપ્યું, જાહો જલાલીવાળો માણસ લાગ્યો, ખૂબ પૈસા પાત્રા લાગ્યો, અને ઠઠારા બંધ માણસ હતો. એટલે પછી બહાર નીકળ્યા ને કૃષ્ણ કે અર્જુન ઉભો રહે, સંકલ્પ કર. અને પાછો મહારાજ એ કર્યું, પાછું ભગવાન સામે બાખડી બોધી, અને તમે આમ છો ને તેમ છો, બોલા ચાલી કરી ભગવાન જોડે, અને અહંકારમાં પૈસાના તોરમાં બહાર નીકળ્યા. એટલે ભગવાન કે અર્જુન સંકલ્પ, એટલે અર્જુનને એમ કે આનો બંગલો લઈ લેશે મહારાજ, હમણાં સંકલ્પ કરાવશે. એમ કહે શું સંકલ્પ કરો, ત્યારે સંકલ્પ કર કે આને સમૃદ્ધિ છે ને દસ ગણી વધી જાય, શું કે દસ ગણી સમૃદ્ધિ વધી જાય. ધૂન કરી અર્જુન ઘા કહી ગયો, આગળ જાય ભગવાન મને તાને વાત સમજાઈ નહીં, ત્યાં કે શું, પેલા મહાત્માએ તમારું અદ્ભુત સ્વાગત કર્યું, બચારે બેહાડ્યા, ફૂલ ફાદ આપ્યા, નાને તમને બોલ્યા કરે પણ તમારું અપમાન પણ કર્યું, પહેલાંની ગાય મારી નાખી અને પાછા ડબલ દસ ગણું આપવાની વાત કરી, મને સમજાયું નહીં. ત્યાં કે અર્જુન, પેલો મહાત્મા આખી જિંદગી ભક્તિ કરે છે, ગાયમાં ચોંટેલો છે, શેમાં ગાયમાં. ગાય આધાર છે એનો. જો આધાર છૂટી જશે તો ભગવાન જ એનો આધાર થશે, એનો છેલ્લો જન્મ. અને આવો એ પૈસા છે થોડું ખોટું કરે છે, પણ દસ ગણી સમૃદ્ધિ ભેગી કરતો અને આનંદ ગણું, એટલે આને આ જન્મે એનો ફેંસલો આવી જઈ શકે છે, સીધો થઈ જઈ શકે છે. એટલે એના આત્માનું એ થઈ જશે. અને પેલો મહાત્મા જે સિદ્ધિ માટે નીકળ્યો છે, આધાર એક ભગવાન જ રહેશે. એટલે આપણને જે આપણા ભક્તો ભગવાનના ભક્તોમાં આવે છે એ શું આવે છે? ભગવાન સિવાય કોઈ આધાર નહીં. કાંઈ પણ થાય તો ભગવાનનું જ સરનું, ભગવાનનો જ આશરો, ભગવાનનું જ બળ. પ્રભુ તમે કરી રહ્યા છો, અમને સાચવજો. આ કહ્યું પરિતાપ પશ્ચાતાપૂર્વક પ્રાર્થના કરો. અમે કાંઈ જ નથી, આટલા બધા બધા મોટા છે પ્રભુ, આવા અદ્ભુત સમાજમાં તમે અમને લાવ્યા મૂક્યા, તમે અજળમ પાર કૃપા વરસાવી છે. તો એ કૃપા હા, એટલા બધા એટલા બધા મોટા છે, એટલા બધા દિવ્ય છે, તો એ માનીને એમની સેવા નિર્દોષ ભાવે કરું. નથી થઈ શકતી એ પરિતાપ પરિતાપરૂપે પ્રાર્થના કરે તો મહારાજ કે એમાં આધાર ભગવાનનો થઈ જાય. પછી આખી દુનિયાનું રાજ આવશે ને, તો જનક રાજે જેમ વિદેહી અવસ્થા રહેવાશે, બંધાઈશું નહીં. ભગવાનને બધું જ આપવું છે, પાછા બંધાઈ ના જાય. એટલે ભગવાન પાછા, એટલે તે પહેલાં આપણને અંદરથી ડિટેચ કરી દે. ભગવાન સિવાય કોઈ જગ્યાએ અટેચમેન્ટ નહીં. ભગવાનને થઈને જીવન જીવવા સિવાય કોઈ પ્રવૃત્તિ જ નહીં. ભગવાનને ભગવાનના ભક્તો જ દિવ્ય મનાય. ગમે એવા આપણને મોડે ગારો મળે, આપણે અમે મોડું બગાડે, તોય એ પણ દિવ્ય છે. કહેવાય છે દિવ્ય જ. અને જગતવાળા હસે વખાણ કરે તો એ ફાવે નહીં આપણને. એવું જ્યારે અંદરથી બૃહદ વિરાગ થાય ત્યારે સત્પુરુષના ગુના. તે સજાન સાંઈ મહારાજ જય.